කරුණාකර මූලාසනය සඳහා ගරු මන්ත්‍රීවරයෙකුගේ නම යෝජනා කරන්න.
මූලාසනය සඳහා ගරු ලකී ජයවර්ධන මන්ත්‍රීතුමා මම යෝජනා කරනවා.
මම ඒක ස්ථිරයි.
ගරු වඩිවෙල් සුරේස් මන්ත්‍රීතුමා.
2018 ஆண்டுடைய கல்வி அமைச்சு சம்பந்தப்பட்ட வரவு செலவு திட்டத்திலே மலைய மக்கள் சார்பாகவும் கல்வி அமைச்சினுடைய பாராளுமன்ற குழுவின் தலைவர் என்ற வகையிலே எனக்கும் சில வார்த்தைகள் பேச கருத்தமைத்து எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். சபையை தலைமை தாங்கி நடத்தி கொண்டிருக்கின்ற உறுப்பினர் அவர்களே, 2018 ஆண்டினுடைய கல்வி அமைச்சு சம்பந்தமாக பேசப்படும் போது இன்று அட்டாளைச்சேனையிலும் கொட்டகளிலும் எனது உடன்பிறப்புகள் பல வேண்டுதல்களை நிறைவேற்றுமாறு கூறி உதவி ஆசிரியர்கள் அவருடைய நியமனம் சம்பந்தமாகவும் அவர்களுடைய தரம் சம்பந்தமாகவும் அவருடைய வேதனையை வெளியிட்ட வண்ணம் இருக்கின்றார்கள். அவர்களுக்கு இந்த சந்தர்ப்பத்திலே என்னுடைய கௌரவத்தையும் அவர்கள் சார்பாக நான் இங்கு பாராளுமன்றத்திலே இந்த உயர் சபையிலே ஒரு சில வார்த்தைகளை குரல் கொடுக்க கடமைப்பட்டிருக்கிறேன் என்பதையும் தெரிவித்துக் கொள்கின்றேன். தேசிய ரீதியில் இந்த நாட்டினுடைய கல்வி அமைச்சு சம்பந்தமாக பேசப்படும் போது ஒரு சிறந்த கல்வி அமைச்சர் கௌரவ அகில விராஜ் காரியவசம் அவர்கள் ஒரு சிறந்த கல்விமான் இந்த அமைச்சை வழிநடத்தி செல்வதிட்டு மகிழ்ச்சி அளிப்பதோடு விசேஷமாக தமிழ் கல்வியிலே சில வேலைத்திட்டங்களை முன்னேற்றங்களை நாங்கள் ஏற்படுத்தப்படும் போது மாகாண சபையினுடைய முழுமையான ஆதரவும் இன்றியமையாததாக இருக்கின்றது. இந்த மலையகமாக இருக்கலாம், வடகிழக்காக இருக்கலாம், ஏனைய பிரதேசத்திலே இந்த தமிழ் கல்வியை சிறந்த முறையிலே நடாத்தி செல்வதற்கு நிச்சயமாக மாகாண கல்வி அமைச்சுக்களினுடைய முழுமையான பங்களிப்பும் இன்றியமையாததாக இருக்கின்றது. ஆனால் அது சரியான முறையிலே நடைபெறுவது கிடையாது. 13வது அரசியல் சட்டத்திட்டத்தின்படி மாகாண சபைக்கு வழங்கப்பட்டிருக்கின்ற அங்கீகாரத்தின்படி இந்த தமிழ் கல்வி அமைச்சுக்கு பொறுப்பாக சில இல்லாத காரணத்தினால் அங்கு வேலியை பயிரை மேய்வது போல பல வேலைத்திட்டங்கள் நடைபெறுவதால் மாணவர்கள், அந்த கல்வி சமுதாயம், எதிர்கால சந்ததியினர், ஆசிரியர்கள் அனைவருமே பல பிரச்சனை கொடுக்கின்றார்கள். உதாரணமாக இந்த உதவி ஆசிரியர் நியமனம் சம்பந்தமாக இந்த உதவி ஆசிரியர் நியமனம் வழங்கப்படும் போது ஊவா மாகாணத்திலே கல்வி அமைச்சராக நான் செயற்பட்டுக் கொண்டிருந்தேன். இந்த 10,000 ரூபாய் கொடுக்கக்கூடிய கொடுப்பனவு 6,000 ரூபாய் இருந்த கொடுப்பனவை 10,000 ரூபாய் மேலதிகமாக ஊவா மாகாண சபையிலே அமைச்சரவை அங்கீகாரத்தை பெற்று அவருக்கு 16,000 ரூபாயாக நான் உயர்த்தி அவர்களுக்கு கொடுத்திருந்தேன். மாகாண சபையில் செய்யக்கூடிய அதிகாரம் அங்கு இருக்கின்றது. அது சரியான முறையில் பயன்படுத்தாமல் நான் பாராளுமன்றத்துக்கு வந்த பிறகு அந்த 10,000 ரூபாயும் நிறுத்தி மீண்டும் அவர்களை 6,000 ரூபாய் என்ற இடத்துக்கு கொண்டு வரக்கூடிய ஏற்பாடுகள் அங்கு சில தீய சக்திகளின் செயற்பாட்டினால் நிறைவேற்றியிருக்கின்றது. ஏனைய மாகாணங்களிலும் கூட இந்த 6,000 ரூபாய் சம்பளம் வழங்குவதாக கூறப்பட்டு இந்த கல்விக்கே ஒரு கேவலத்தன்மை ஏற்படுத்தி கொண்டிருக்கின்ற அந்த தன்மையை முழுமையாக மாற்றி உதவி ஆசிரியருடைய சம்பள உறவை முழுமையாக இன்றைக்கு தமிழ் மொழியை செயலாற்றக்கூடிய கல்வி அமைச்சர் ராஜாங்க அமைச்சர் கல்வி ராஜாங்க அமைச்சர் இருக்கின்றார் ராதாகிருஷ்ணன் அவர்கள். அதே போன்று இந்த நாட்டின் பிரதம மந்திரி ரணில் விக்ரமசிங்க அவர் முழுமையாக மலைய மக்களுடைய கல்வி மற்றும் உட்கடப்பிலே முழு கரிசனையும் அவர் வழங்கி கொண்டிருக்கின்ற சந்தர்ப்பத்தை சரியான முறையில் பயன்படுத்தி இந்த உதவி ஆசிரியருடைய தரத்தையும் உயர்த்தி அவர்களுக்குரிய நிரந்தர ஒரு சம்பள உயர்வை ஆசிரியர்கள் சம்பள கொடுப்பை வழங்கக்கூடிய ஏற்பாடுகளையும் இந்த கல்வி அமைச்சர் ஏற்படுத்த வேண்டும் என்று கூறிக்கொள்வதோடு இன்று காப்புறுதியிலே இன்றைக்கு இந்த இலங்கையில் இருக்கின்ற அனைத்து மாணவர்களுடைய காப்புறுதி அங்கு உறுதி செய்யப்பட்டு காப்புறுதி வழங்கப்பட்டுக்
கொண்டிருக்கின்றது.
2,00,000 ரூபாய் நிதி ஒதுக்கப்பட்டு ஒரு மாணவருக்கு 2,00,000 ரூபாய் அங்கு காப்புறுதிக்கு ஒதுக்கப்பட்டிருக்கின்றது. நாளைக்கு வரலாற்றிலே ஒரு முக்கியத்துவம் வாய்ந்த ஒரு விடயம், வரலாற்றிலே நாம் மறந்துவிட முடியாது. எந்த சந்தர்ப்பத்திலையுமே இந்த நாட்டிலே பாடசாலை மாணவர்களை 2,00,000 ரூபாய்க்கு காப்புறுதி செய்த காலகட்டம் கிடையாது. ஆகவே அந்த சந்தர்ப்பம் இன்றைக்கு இந்த அரசாங்கம் வழங்கியிருக்கின்றது. அதே போன்று கட்டிடங்கள், அதே போன்று நியமனங்கள், சிற்றூரிய நியமனம் வழங்கும் போது எந்த விதமான இன மத வேறுபாடின்றி கல்வி அமைச்சர் கௌரவ அகில விராஜ் காரியவசம் அவர்கள் அனைவருக்கும் சமமாக இந்த நியமனத்தை வழங்கியிருப்பதைட்டு அவருக்கு நான் விசேட பாராட்டுக்களை இந்த சபையில் தெரிவித்துக் கொள்ள விரும்புகின்றேன். ஆகவே இன்று குறைபாடுகளாக இருந்த இந்த பாடசாலையின் சுற்றுவழி நியமனம் முழுமையாக நிரப்பப்பட்டு கொண்டிருக்கின்றது. நிரப்பப்படாவிட்டால் அங்கு வெற்றிடம் இருப்பதாக கூறிக்கொண்டிருக்கின்றோம். நிரப்பப்படும் போது அங்கு நாங்கள் விமர்சனங்களை ஏற்படுத்துகின்றோம். அது தவறு. இந்த அமைச்சர் கல்வி அமைச்சர் வந்த பிறகுதான் மிக வேகமாக இந்த கல்வி முயற்சி முன்னேறி கொண்டு செல்கின்றது என்பதை நாம் ஏற்றுக்கொள்ள வேண்டும்.
ஆகவே
எனவே இந்த கல்வி அமைச்சினுடைய செயற்பாடுகளை முழுமையாக மலைய மக்களுடைய பிரதிநிதி என்ற வகையிலும் தமிழ் பிரதிநிதி என்ற வகையிலும் முழுமையாக இந்த கல்வி அமைச்சருக்கும் கல்வி அமைச்சினுடைய உயரதிகாரிகளுக்கும் சிறந்த முறையிலே இந்த 2018 வரவு செலவு திட்டத்திலே இந்த கல்வியில் ஒரு புரட்சியை ஏற்படுத்தக்கூடிய சந்தர்ப்பத்தை ஏற்படுத்தி கொடுப்பதற்கு முழுமையாக எங்களுடைய பங்களிப்பு எங்களுடைய ஆதரவு அவர்களுக்கு இருக்கிறது என்று இதற்கு மாகாண சபை மாகாண அமைச்சுக்கள் முழுமையான ஆதரவை வழங்க வேண்டும் என்று தெரிவித்து விடைபெறுகின்றேன். நன்றி, வணக்கம்.
தேங்க்யூ. ஹனரபிள் டக்ளஸ் தேவானந்த்.
நன்றி. சபைகளுக்கு தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர் அவர்களே, இன்றைய தினம் கல்வி விளையாட்டுத்துறை மற்றும் உள்ளக அலுவல்கள், வடமேல் அபிவிருத்தி, கலாச்சார அலுவல்கள் ஆகிய மூன்று அமைச்சுகள் தொடர்பிலான குழுநிலை விவாதத்தில் கலந்து கொண்டு எனது கருத்துக்களையும் பதிவு செய்வதற்கு வாய்ப்பளிக்கப்பட்டமை தொடர்பில் எனது நன்றியை தெரிவித்துக் கொள்கின்றேன். நமது நாட்டில் நமது நாட்டுக்கு பொருத்தமானதும் நவீன யுகத்திற்கு ஏற்ற தொழில்துறைகள் நோக்கியதான கல்விக் கொள்கை நிலை இன்னமும் முழுமைப்படுத்தப்படாத ஒரு நிலையில் தற்போது நடைமுறையில் இருக்கின்ற கல்வி முறைமையிலும் தமிழ்மொழி மூலமான கல்வியை கற்கின்ற மாணவர்கள் அரசு பாடசாலைகளில் மோங்கொடுத்து வருகின்ற பின்னடைவுகள் புறக்கணிப்புகள் பற்றி பேச வேண்டிய துரஷ்டவசமான நிலைமையிலே நாங்கள் இன்னும் இருந்து வருகின்றோம். வடக்கு மாகாணத்தை எடுத்துக்கொண்டால் கல்வியில் வீழ்ச்சி, கிழக்கு மாகாணத்தை எடுத்துக்கொண்டால் கல்வியில் வீழ்ச்சி, மலைய பகுதிகளை எடுத்துக்கொண்டால் கல்வியில் வீழ்ச்சி, களுத்துறை, கேகாலை, இரத்தினபுரி உள்ளிட்ட ஏனைய தென்பகுதிகளை எடுத்துக்கொண்டால் தமிழ் கல்வி நிலையில் வீழ்ச்சி, இறுதியில் கல்வி அமைச்சை எடுத்துக்கொண்டால் தமிழ் கல்வி பகுதி புறக்கணிப்பு. இத்தகையதொரு நிலையில் நாங்கள் கதறி கதறியாவது இந்த நாட்டில் தமிழ்மொழி மூலமான மாணவர்களுக்கு தரமான கல்வி வாய்ப்புகள் கிட்ட வேண்டும் என்பதற்காகவும் இடைவிலகினாலும் அல்லது உயர்தரம் வரை சென்று பல்கலைக்கழக வாய்ப்புகள் இல்லாது போனாலும் அதுவரையில் தாம் கற்ற கல்விக்கேற்ற ஒரு தொழிலை தேடிக்கொள்ள இயல்பான வாய்ப்புகளை கொடுக்கக்கூடிய ஒரு கல்வி முறைமை உருவாக்கப்பட்டு அதன் மூலமாக இந்த நாட்டில் உள்ள அனைத்து மாணவர்களுக்கு பயன்பெற வேண்டும் என்பதற்காகவும் முயற்சித்து வருகின்றோம். 22 மாணவர்களுக்கு ஒரு ஆசிரியர் என்பது பொதுவான விதியாக இருக்கின்றது. இந்த விதி சில சிங்கள மொழி மூலமான பாடசாலைகளிலும் இல்லை, பல தமிழ்மொழி மூலமான பாடசாலைகளிலும், சில வேளைகள் அனைத்து தமிழ்மொழி மூல பாடசாலைகளிலும் இல்லை என்றே கூற வேண்டியிருக்கின்றது. நாடளாவிய ரீதியில் தமிழ்மொழி மூலமான பாடசாலைகள் பலவற்றில் கணித, விஞ்ஞான, ஆங்கில, தொழில்நுட்ப பாடங்களுக்கான ஆசிரியர்கள் இல்லை, போதுமான அளவு இல்லை. இத்துறைகள் சார்ந்து ஆசிரியர்களை உருவாக்கும் அளவுக்கு எமது கல்வி திட்டங்கள் இல்லை. வடக்கு மாகாணத்தில் பலாலி ஆசிரியர் பயிற்சி கலாசாலையானது இந்த நாட்டிலே பல பொறியியலாளர்களை, விஞ்ஞானிகளை, பேராசிரியர்களை, மருத்துவர்களை, கணக்காளர்களை உருவாக்குவதற்கான பங்களிப்பு பெருமை கொண்டது. இன்று அது எவ்விதமான பயனையும் பெறாத வகையில் முடக்கி வைக்கப்பட்டுள்ளது. கடந்த ஆட்சி காலத்தில் இந்த பலாலி ஆசிரியர் பயிற்சி கலாசாலையானது விடுவிக்கப்படுவதாக சொல்லப்பட்டும் விடுவிக்கப்படவில்லை. இந்த தற்போதைய ஆட்சியிலும் அதற்கான முயற்சிகள் மேற்கொள்ளப்பட்டு வருகின்றன. அந்த வகையில் கௌரவ கல்வி அமைச்சர் அகில விராஜ் காரியவசம் அவர்கள் இதை கவனத்தில் எடுப்பார் என்று நம்புகின்றேன். உண்மையிலே இத்தகைய நிலைமைகள் எமது நாட்டின் துரஷ்டவசத்திற்காக வலியவே வரவழைத்து கொள்கின்ற ஏற்பாடுகளாகவே இருக்கின்ற தேசிய அநியாயங்களாகும். கிழக்கு மாகாணத்தில் 30 தேசிய பாடசாலைகளில், 28 தேசிய பாடசாலைகளில், தற்காலிக அதிபர்களே கடமையில் இருக்கின்றனர். இத்தொடர்பில் நான் இந்த சபையில் குறிப்பிட்டிருந்தேன். அதற்கான விண்ணப்பங்கள் கோரப்படும் என்றும் அரச சேவைகள் ஆணைக்குழு அதற்கு அனுமதி வழங்கப்பட்டுள்ளதாகவும் கூறப்பட்டது. ஆனால் இதுவரையில் நடந்தது ஏதும் இல்லை. இன்றும் அது நாட்டில் கல்வி செயல்பாடுகள் தொடர்பில்
அகில விராஜ் காலவரிசம் மேம்மா
கரும் அந்துமணி வடபலன பாசல்லுள்ள வடபலன விதுஹல்பதிவரு இன்னே ஜாதிக பாசல்லுள்ள ஸ்ரேனிதாரின் அப்படி கிசிம உபகுருவரே கடபலன்ன அப்பிட பொட்டாக் பிரமாத உனேமே விசேஷமாக கெசட்கரான எஸ்எல்இஎஸ் மே பேச்சஸ் திகாக் சாரி மே அட்டசிய பணஸ் திகாக் அவுட்டுனே ஈய பெருதா இது ஏனிசா அப்பிட அத்தடம லொக்கு உபத்துமாக தானோ மே பரபத்தல பிரச்சனையாக தீனோ மே விதுஹல்பத்துவருங்கே ஸ்ரேனிதாரிங்கே ஏனிசா பொட்டாக் பிரமாத உனே தேங் எஸ்எல்இஎஸ் அட்டசிய பணஸ் திக புகுணு கரல தேன் பத்தியிட்ட தால இவர ஜன தேங் தேங் கெசட் கரணும் தாவ சத்தியன் திக்கும் கெசட் கரணும் இதோட மேகொல்லாண்டா இல்லாண்ட புலுவங்கம தீனோ இதுகோட மே பத்தியே කිසිම වැඩබලන ගුරුවරයෙක් ඉතුරු වෙන්නේ නැහැ ඔක්කොම ටික අපි බත් කරනවා මේ මේ ඉන්ටර්වියු කරලා
මොඩ උංගලෝඩිය අක්කරේకి රොම නන්රි இன்று எமது கல்வி செயல்பாட்டு தொடர்பில் ஏற்படுத்தப்படுகின்ற பல்வேறு இடையூறுகள் காரணமாக எமது மாணவர்களுக்கு சென்றடைய கூடியதான தற்போதைய கல்வி முறையின் வாய்ப்புகள் சிதைக்கப்பட்டுள்ளன அரசியல் தலையீடுகள் ஆசிரியர் தெருவில் முறையில் முரண்பாடுகள் ஊழல் மோசடி வீண் விரயங்கள் துர்ப்பயோகங்கள் கற்பித்தல் முறையில் நவீனத்துவத்திற்கான வாய்ப்புகளின்மை பரீட்சைகள் மையப்படுத்தி கல்விக் கொள்கை ஆன்மீக பண்பாடு வரலாறு போன்றவை கல்வி முறையில் புறக்கணிக்கப்படுகின்றமை அல்லது திரிவுபடுத்தப்படுகின்றமை போன்ற காரணிகள் பொதுவாகவே எமது மாணவர்களுக்கு உரிய கல்வி வாய்ப்பினை ஒழுங்குற போய் சேராதற்கான காரணிகளாக கூறப்படும் நிலையில் நமது நாட்டில் நாட்டினது சமூக மட்டத்தில் வறுமை காரணமாக மாணவ பருவத்தினர் உழைப்பில் ஈடுபடுகின்ற பொருளாதார நிலைமை வளரா சமூகம் ஒடுக்குமுறைகள் மற்றும் இன ரீதியிலான புறக்கணிப்புகள் காரணமாக கல்விக்கான போதிய வாய்ப்புகள் மறுக்கப்படுகின்றமை பண்பாடு கலாச்சார அடிப்படையில் தவறான பார்வைகள் கோளாறுகள் காரணமாக கல்வியை தொடர இயலாமல் இடைநடுவில் விலகல் போன்ற காரணிகளும் தவறான கல்வி கொள்கை காரணமாக கல்வியை தொடர இயலாமை மற்றும் உயர்கல்வி மறுக்கப்படும் நிலைமை என காரணிகள் தொடர்கின்றன. இத்தகைய தடைகள் இனங்காணப்பட்டு அவை தகர்த்தறியப்படும் வரையில் எமது கல்வி திட்டமானது எமது மாணவர்களுக்கு ஒழுங்கான பயனை தரமாட்டாது என்றே என்ற கருத்து எமது சமுதாயத்தில் நிலவி வருகின்றது. இத்தகைய தவறுகள் புறக்கணிப்புகள் கண்டுகொள்ளாத நிலைமை எங்கிருந்து எப்படி ஆரம்பிக்கின்றது என்பதை ஆராய்கின்ற பொழுது எமது நாட்டில் தமிழ் மக்களது கல்வி தொடர்பில் காணப்படுகின்ற பிரச்சனைகள் குறித்து கல்வியியல் வளவாளர்கள் தெரிவிக்கின்ற சில கருத்துக்களை இங்கே தெரிவிக்க விரும்புகின்றேன். எமது நாட்டில் 3000 தமிழ்மொழி மூலமான பாடசாலைகள் உள்ள நிலையில் தமிழ்மொழி மூலமாக முஸ்லீம் மாணவர்கள் உட்பட சுமார் 1,000,000 பேர் கல்வி கற்று வருகின்றனர். தமிழ்மொழி மூலமாக சுமார் 70,000 ஆசிரியர்கள் பணியாற்றி வருகின்றனர். கல்வி அமைச்சின் பிரதான கடமைகள் மற்றும் செயல்பாடுகள் அமைத்தும் மேற்படி பாடசாலைகளுடனும் மாணவர்களுடனும் தொடர்புடையவையாகும். குறிப்பாக கல்வி தொடர்பான நியமனங்களையும் தராதரங்களையும் உருவாக்குதல் ஒருமைப்பாடான கல்வி தராதரங்களை ஏற்படுத்துதல் சமூக நல்லிணக்கத்தை ஏற்படுத்துதல் மேம்படுத்துதல் 350 தேசிய பாடசாலைகளை நிர்வகித்தல் போன்ற விடயங்கள் இந்த நிலையில் மேற்படி அனைத்து பணிகளையும் நிறைவேற்றுவதற்கு கல்வி அமைச்சில் போதிய தமிழ் அதிகாரிகள் இல்லை என்றே தெரிய வருகின்றது. கல்வி தராதரங்களை பேணுகின்ற பொறுப்பு மத்திய கல்வி அமைச்சுக்கு உரியது. இதற்கென ஏற்படுத்தப்பட்டுள்ள பாட வகைப்படியான மத்திய அதிகார பீடங்களில் மேற்படி 3000 தமிழ்மொழி மூலமான பாடசாலைகளில் இடம்பெறுகின்ற கல்வி செயல்பாடுகளை கண்காணிப்பதற்கு தேவையான தகுதி வாய்ந்த தமிழ் அதிகாரிகள் இல்லை என்றே தெரிய வருகின்றது. கல்வி அமைச்சில் சுமார் 60 மேற்பட்ட பிரிவுகள் இருக்கின்ற நிலையில் ஆரம்ப கல்வி பிரிவு தமிழ்மொழி பாடசாலைகள் அபிவிருத்தி பிரிவு கல்வியியல் கல்லூரி பிரிவு தமிழ்மொழி பாட விரிவு பிரிவு தோட்ட பாடசாலை பிரிவு போன்ற 5 பிரிவுகளில் மாத்திரமே தமிழ்மொழி மூல அதிகாரிகள் இருக்கின்றனர் என தெரிய வருகின்றது. கல்வி அமைச்சில் 3 முஸ்லீம்களும் ஒரு தமிழருமே கல்வி பணிப்பாளர்களாக இருக்கின்றனர் என்று தெரிய வருகின்றது. விஞ்ஞானம், கணிதம், சுகாதாரம், புவியியல், வரலாறு போன்ற பாடங்களுக்கென தமிழ் அதிகாரிகள் எவரும் இல்லை என கூறப்படுகின்றது. குறைந்தபட்சமாக இவற்றிற்கென தமிழ் பிரதி பணிப்பாளராவது நியமிக்கப்பட்டிருக்க வேண்டும். சிங்கள மொழி மூல அதிகாரிகளுக்கு தமிழ் மொழி மூலமான பரீட்சம் அற்ற நிலை காணப்படுகின்றது. இத்தகைய நிலையில் இவர்களால் தமிழ்மொழி மூலம் பாடசாலைகளில் மேற்படி பாடங்களில் மேம்பாடு தொடர்பில் கண்காணிக்க முடியுமா? இவர்களால் வழங்கப்படக்கூடிய வழிகாட்டல்கள் எத்தகையது? நாடளாவிய ரீதியில் தமிழ்மொழி மூலமான பாடசாலைகளில் மேற்படி பிரிவுகளுக்கு தமிழ் அதிகாரிகள் இல்லாத நிலையில் இப்பிரிவுகளால் எவ்விதமான பயன்களும் இல்லை என்ற நிலையே காணப்படுகின்றது. இந்த நிலையில் தமிழ்மொழி மூலமான பாடசாலைகளுக்கென மத்திய அரசினால் செலுத்தப்பட வேண்டிய அக்கறை செலுத்தப்படுவதில்லை, அலட்சிய போக்கே கணப்பிடிக்கப்படுகின்றது என்ற வாதம் சரியானதென்று தோன்றுகின்றது. எனவே உரிய தமிழ் அதிகாரிகள் நியமிக்கப்பட்டு கண்காணிப்பு ஏற்பாடுகள் முறையாக முன்னெடுக்கப்படாவிட்டால் தமிழ்மொழி மூலமான பாடசாலைகளின் கல்வித்தரத்திற்கு நேர்ந்துள்ள பாதிப்பை ஈடு செய்ய முடியாது. கல்வி அமைச்சினால் சிங்கள மொழி மூல பாடசாலைகளை கண்காணிக்கப்படுகின்ற வகையிலான கண்காணிப்புகளே தமிழ்மொழி மூலமான பாடசாலைகளுக்கும் தேவை என்பதை இங்கு வலியுறுத்தி கூற விரும்புகின்றேன். தமிழ்மொழி பாடசாலைகள் அபிவிருத்தி பிரிவு என்பது 3000 தமிழ்மொழி மூல பாடசாலைகளுக்கும் முக்கிய மேற்பார்வை அலகாக இருக்கின்ற போது இப்பிரிவில் ஒரு தமிழ் மொழி மூல கல்வி பணிப்பாளரும் பல சிங்கள மொழி மூலமான அபிவிருத்தி அலுவலர்களும் பணியாற்றுகின்ற நிலை எந்த வகையில் நியாயமாகும்? எனவே இந்நிலை உடனடியாக மாற்றப்பட்டு மேற்படி பிரிவின் கடமைக்கே அது அமைய வேண்டும். அதேபோன்று தேசிய மொழிகள் மற்றும் மானிடவியல் கிளைக்குள் உள்ள தமிழ்மொழி பாட விரிவு உள்ளாக்கப்பட்டுள்ள நிலையில் தமிழ்மொழி பாட பிரிவின் மூலம் முழுமையான மேற்பார்வை பணிகள் சிங்கள மொழி மூலமான அதிகாரியின் கீழ் செயல்படுத்தப்பட்டு வருவதாகவும் தெரிய வருகின்றது. பாடசாலை கல்வியின் தர விருத்தி என்பது கல்வி அமைச்சின் ஒரு முக்கிய பணியாக இருக்கும் நிலையில் ஒரு மேலதிக செயலாளரின் கீழ் இதற்கென அமைக்கப்பட்டுள்ள பிரிவின் கீழுள்ள 17 கிளைகளில் இது தமிழ்மொழி மூல அதிகாரிகளே பணியில் உள்ளனர் என்பது என தெரிய வருகின்றது. அதேபோன்று மேலதிக செயலாளர் ஒருவரின் கீழ் செயல்பட்டு வருகின்ற கல்வி அமைச்சின் மேலும் ஒரு முக்கிய பணியான கொள்கை திட்டமிடல் மற்றும் செயலாற்றுகை தொடர்பில் 11 பிரிவுகள் காணப்படுகின்ற நிலையில் இவற்றில் இருப்பது ஒரே ஒரு தமிழ்மொழி மூல அதிகாரி என தெரிய வருகின்றது. அதேபோன்று மேலதிக செயலாளர் ஒருவரின் கீழ் செயல்பட்டு வருகின்ற 4 கிளைகளுடைய கல்வி சேவைகள் மற்றும் ஸ்தாபன பிரிவில் எந்த ஒரு தமிழ்மொழி மூல அதிகாரிகளும் இல்லை என்றே தெரிய வருகின்றது. 3 கிளைகளை கொண்ட வளங்கள் மற்றும் நிர்மாண பிரிவில் ஒரு தமிழ்மொழி அதிகாரியும் 13 கிளைகளை கொண்ட பாடசாலை செயல்பாட்டு பிரிவில் 7 தமிழ்மொழி மூல அதிகாரிகளுமே இருப்பதாக தெரிய வருகின்றது. இந்த நாட்டில் அரசகர்ம மொழிகளாக சிங்களமும் தமிழும் இருக்கின்ற நிலையில் கல்வி அமைச்சின் அனைத்து கடிதங்களும் சிங்கள மொழி மூலமாக மட்டுமே கிளைகளுக்கும் பாடசாலைகளுக்கும் அனுப்பப்படுகின்றன. பாடசாலை அதிபர்களான கூட்டங்கள் கூட சிங்கள மொழியில் மட்டுமே நடத்தப்படுகின்றன என்று கூறப்படுகின்றது. கல்வி அமைச்சின் தீர்மானங்களை மேற்கொள்கின்ற நடவடிக்கைகளின் போது சிங்கள மொழி மூலமான பணிப்பாளர்களுடன்
வரதி அப்படி வித்வால்பத்தூருங்க ரசியமும் தொக்கம திமல தாகத்தனே வித்வால்பத்தூருங்க ரசியமும் தொக்கம பரிவர்த்தன உபகரண சகிதவத்தமாய் கிய சதித்வா அப்படி எத்தி ஹெம தமாய் திபுணி டிக காலையாக கணக்கா அப்படி கரண்ட் பரிவுனா நமுத் அப்படி வித்வால்பத்தூருங்க சஹா ஏ சியலும ரசியம் மே பரிவர்த்தன உபகரண சகிதவத்தமாய் தம்பாத்தனி கிய சதிய ஜாதிக பாசல் வித்வால்பத்தூர் சியல்ல கந்தோல ஹெம தமாய் ஏ கப்பி கரே
கௌரவ அமைச்சர் அவர்களே, என்னுடைய நேரம் போதாமையினால் என்னுடைய இந்த இதை நான் இங்கு சபையில் கையளிக்கின்ற அதே நேரத்தில் உங்களுக்கு அதனுடைய பிரதியையும் தருகின்றேன். எனக்கு உங்கள் மேல் நம்பிக்கை இருக்கின்றது. இந்த புதிய அரசு சரியாக செயல்படும் என்று நம்புகின்றேன். அங்கே இருக்கக்கூடிய குறைபாடுகளைத்தான் நான் உங்களுடைய கவனத்துக்கு எடுத்து சொல்லுகின்றேன். அதை உங்களுடன் தருகின்றேன். தயவு செய்ததை கவனத்தில் எடுத்து செயல்படுத்துமாறு கேட்டுக்கொள்கின்றேன். உங்கள் மேல் நம்பிக்கை உண்டு என்பதை மீண்டும் நான் தெரிவிக்க விரும்புகின்றேன். நன்றி.
தேங்க்யூ. கரு ஜேசி அலுவலத்துள்ள மந்துமா.
கரு காரகசபா சபாபித்துவனி புதுவான் போமத் மிஸ்ஸுதி விசேஷம் இத்தாமத் வெதகாத் அமாத்தியான்ச துணக் சம்பந்தேங் விசேஷம் அத்தியாபன அமாத்தியான்சே இவகேம அபியந்தர கட்டித்து வயம்ப சங்வர்தனா சாஸ்கிருதிக கட்டித்து அமாத்தியான்சே கிரீடா அமாத்தியான்சே மே அமாத்தியான் துணேம பயசீசே அட்டதே விசேஷம் மே அமாத்தியான் துணம நியோஜனீகரண அமாத்தியோரும் அத்தியாபன அமித்துவா இவகேம வயம்ப சங்வர்தன கிரீடா அமாத்திய துந்தினாம குருநாகல் டிஸ்ட்ரிக்டே அப்ப அமாத்தியோரும் ஏகாத் விசேஷத்துவக் விசேஷம் அத்தியாபன அமாத்தியான்சே பிலிமதவு கதாகிரிமேதி கருண் கணனாவத்தீனம் அப்பிட்ட கதாகரான் அப்போ இசுத்திவந்தன் அத்தியாபன அமாத்தியதுமாட்ட எதுவும் பகுகிய வசர தேகத்துல அத்தியாபனவினும் விசால காரியபாரியாக இஷ்டகல்ல தீனோம் ஏகேதி ஏ காரியபாரியத்துல அப்பே பிரதேசலாத் பாசல் சந்தா விஷால வடி அவசியதா இட்டுக்கிறகான்னு அப்பிட அவஸ்தாவில் அப்படின்னா விசேஷம் ஹொந்தம் பாசல் அங்கம் பாசல் வடசரானே ஆட்டத்தை அப்பே பிரதேசே குருநாயல் டிஸ்ட்ரிக்கே வகையம் மம நியோஜனைக்கிற மாவட்டம் பிரதேசே பாசல் விசியாத்திரக சங்கவரதன கட்டித்து சமஹார வடகடித்து கொடாக் அவசங்கரான்னு அப்படி அவஸ்தாவ் லபுனா இவகேம எத்துமாகே அமாத்தியான்சே ஆட்டத்தே அலுத்திங் அத்தியாபன சாசோதன கணனாவா விசேஷம் அதட்ட கலப்பேன இவகேம் இதிரியதி லோக்கேட்டு பிரவணத்தாவத் தெக்க மே அத்தியாபன வினஸ்கிரீம் கணனாவத் எத்துமா அதிகல்லத்தின் ஏகேன அப்பே சதுர பிரகாசகரன்னோனி விசேஷம் அவுருது தாத்துனக பாசல் அத்தியாபனே அனிவாரிய கிரீம் இவகேம் அத்தியாபனே லபன தருவாண்ட சிஷ்யாண்ட டப் பரிகணக லபாதீம் மேக இத்தாமத் ஹொந்த யோஜனாவாக் இவகேம் எத்துமா பிரகாசகல்லத்தின் லபன அவுருதே ஜனவாரிந்தலா மே வியாபுதி ஆரம்பக்கரில் ஏ சந்தா அவசிய வடபில கிரியாத்மக்கரணம் கீழே அது லோகே லோக்கியத்தை காப்பி அப்போ அத்தியாபனைய இசராட கெனியாண்டனாங் அனிவாரியம் மெவனி டப் பரிகாரிக யந்திர அப்போ லமாயின்ட்டு பரிகாரணை கரண்ட் அவசிய கடித்து அப்படி சகாயோகே அப்படி லபாதின்னு ஏதுலிங் லமாயிங்க அத்தியாபனே அந்தர்ஜா அந்தர்ஜாலே ஹராத் இவகேம இதிரி காலேதி லோக்கேட்டு கெலப்பின விதியட்டு ஏ அத்தியாபனை சகஸ்கர் கண்ண சிஷ்யாண்டு சிஷ்யாவாண்டு அவஸ்தா உதாவினோம் மிக இத்தாமத் வெதகா தீந்துவாக் சமஹார உதவி அப்படி தக்க மே மெவனி காரண சம்பந்தே வரதி விதியட்ட மத தருவா விபாக்ஷே மந்திரித்துமல்ல நமக்கு அப்படி கீனவா மேக இத்தாமத் காலோச்ச இத்தாமத் வெதகாத் யோஜனாவாக் இவகேம விசேஷம் மதக்கரண்ணோனி அப்பி வித்யாவ தாட்சணே இன்ஜினியூஸா வைத்திய அன்சவலட்ட வெடிபுற அப்பே தருவான் சிசிஷாவன் யமுக்கரண்ட அவசிய வெடபிலியில் கிரியாத்மக்கரண்ட எத்துமா கட்டிதுக்கல்ல தீனோம் இவகேம் அப்படி சத்துட்டுனா மெவர ஆய்வேங் குருவரும் சதா அகாண்ட உறுத்திய சங்கார்த்தன வடசனஹான் தவதுருடாத் கிரியாத்மக் கிரீமட்ட ருப்பியால் மில்லியன் எத்தா தெசியக்கு முதலாக் வெங்கல்ல தீனோம் இவகேம் ஈ பிலபாத் சங்கார்த்தனா சமக டிஜிட்டல் கரணே மெஹேம் துளின் ஸ்மார்ட் பந்தி காமரே மிக இத்தாமத் வெதகாத் மக்கள் அதட்ட கலப்பின பந்தி காமரையா அப்படி சகஸ்கரணும் தி மே பிரதி சஸ்கரணம் அப்படி இத்தாமத் அகேகரணும் அத்தியாபன அமைத்துமா மேவா நொபியோ மே மே கட்டித்தோல்ட்டு எத்துமா கெஹில்லா விசேஷம் மே டிஜிட்டல் கரணே துளின் ஸ்மார்ட் பந்தி காமரே சந்தாத் மேவார மில்லியன ஹஸ்ய பரஸ்பாக்வாகே அப்பே ஆய்வாய யோஜனாவலிங் வெங்கல்லத்தினா வெடகடித்து ஆரம்பக்கரான் ஜனவரி மாசத்தில் தி மேவா அப்படி அகேகரானோனி மெவனி கட்டவித்து தொழில் அப்போ அத்தியாபனே நவீகரணத்தில் அக்கிற வகையம் அப்போ தருவாண்ட விசேஷம் அப்போ தன்னோ நிதாச அத்தியாபனே அப்போ எக்ஸாத்ஜாதிக பக்ஷே ஹெம அவஸ்தாவகம் பலஹிட்டு விழாவல்ல மே நிதாச அத்தியாபனை இசாட்டு கினியான் விசால சாஹோகியாக லபாதீலது நிதாச அத்தியாபனை ஆரம்பக்கிற வகையம் அப்போ ஜியா ஜாவது மத்தமாக யுகே அப்படி பிளப்பாத் எப்படின்னா பொத் அப்படி நொபிலே லபாதுன் அப்படி பாசல்யான காலே தான் மிக ஆரம்பக்கர் ஏக அது மங்கிதான் ஏ விஷால பிம்மக் பைண்ட නිදහස් අධ්‍යාපනය ඉස්සරහට ගෙනියන්න එක වහල් වුණා. ඒ වගේම තමයි මම දකින්නේ අද දිනේ මේ ටැප් පරිගණක යන්ත්‍ර ලබා දෙන වැඩසටහන. ඒකත් ඒ අද යුගයට ගැලපෙන විදිහට මේක මේක ඉස්සරහට අරන් යන වැඩපිළිවෙළක් තමයි අධ්‍යාපන අමාත්‍යතුමා ඉදිරිපත් කළා තියෙන. ඒ ගැන අපේ සතුට ප්‍රකාශ කරනවා. ඒ වගේම විද්‍යාපීඨ තුල ඉගෙනුම ලබන ශිෂ්‍ය ශිෂ්‍යාවන් හට ලබා දෙන දීමනාව 3500 ඉඳලා 5000 දක්වා වැඩි කරන්න අවශ්‍ය වැඩපිළිවෙළත් එතුමා ක්‍රියාත්මක කරලා දෙනවා. ඒකත් ඉතාමත් වැදගත්. ඉතින් මෙවැනි සංශෝධන ගණනාවක් එක්ක අධ්‍යාපනයේ තවදුරටත් නිදහස් අධ්‍යාපනයේ තවදුරටත් පුළුල් කරමින් ඒකේ ප්‍රතිඵල අපේ දරුවන්ට ලබා ගන්න අද ලෝකයට ගැලපෙන දරුවෙක් පාසල් අධ්‍යාපනයේ වසර 13 තුල එළියට යොමු කරන්න එතුමා විශාල වැඩපිළිවෙළක් ක්‍රියාත්මක කරලා දෙනවා. ඒ පිළිබඳව අපේ සතුට ප්‍රකාශ කරන්න ඕනේ. ඒ වගේම මම අභ්‍යන්තර කටයුතු සහ වායම සංවර්ධන අමාත්‍යයන් සම්බන්ධනොත් යමක් කියන්න ඕනේ. මොකද අපේ අභ්‍යන්තර කටයුතු වායම සංවර්ධන අමාත්‍ය අපේ අමාත්‍යතුමා විශාල වැඩ කොටසක් අපේ වායම සංවර්ධන අමාත්‍යංශයට අපේ ප්‍රදේශ තුල ක්‍රියාත්මක කරනවා. ඉතින් ඒක අපි අගය කරන්න ඕනේ. එතුමා පහුගිය කාලෙදී යටිතල පහසුකම් වැඩි දියුණු කිරීම සඳහා විශාල මුදලක් අපේ ආසනවලට විශේෂ වායම ගත්තාම අපි නියෝජනය කරන මාතෘකාවගේ ආසනයක ලක්ෂ 2000ක වගේ මුදලක් එතුමා අපිට ලබා දුන්න සෑම වසරකම අපි බලාපොරොත්තු වෙන ඉදිරි වර්ෂවලත් ඒ කටයුතු ක්‍රියාත්මක කරන්න එතුමාගේ සහයෝගය අපි බලාපොරොත්තු වෙනවා. ඒ වගේ අපි එතුමාට ස්තුතිවන්ත වෙනවා ආගමන විගමන කාර්යාලයක් කුරුණෑගල එතුමාගේ අමාත්‍යාංශයේ තුල එක තට්ටුවක ඇති කරලා තියෙනවා. ඒක විශාල සහයෝගයක් වෙනවා අපේ ප්‍රදේශයේ ජනතාවට. මොකද විදේශ රැකියා ශේෂ්‍යයේ විශාල ඉල්ලුමක් තියෙන ප්‍රදේශයක් තමයි කුරුණෑගල ප්‍රදේශයේ. ඒ නිසා ආගමන විගමන කාර්යාලයක් විවෘත කළා. ඒ අයට සහයෝගය ලබා දීම පිළිබඳව විශේෂයෙන්ම ඒ පහසුකම ලබා දීම පිළිබඳව ඔබතුමාට අපේ ස්තුතිය පුද කරනවා. ඒ වගේම මේ කාර්යාලයේ නියමාකාරයෙන් විශේෂයෙන්ම ආගමන විගමන දෙපාර්තමේන්තුවේ කාර්යයන් කාර්යක්ෂම කරන්න කටයුතු කිරීම පිළිබඳව ඔබතුමාටත් ඒ නිලධාරී තුමන්ලාටත් විශේෂයෙන්ම ආගමන විගමන පාලකතුමා ඇතුළු සියලුම දෙනාට අපේ ස්තුතිය පුද කරන්න ඕනේ. ඒ වගේම තමයි හැඳුනුම්පත් සකස් කිරීම සඳහාත් කුරුණෑගල කාර්යාලයක් ඔබතුමා විවෘත කළා දිනවා. ඒ පිළිබඳව අපේ ස්තුති පුද කරමින් අලුතෙන් ඉදිරිපත් කරන හැඳුනුම්පත කඩිනමින් සියලුම ජනතාව ලබා දීමට කටයුතු කරනවා. ඒක අගයකට සලකනවා. ඒ වගේම ඔබතුමා ඒ සඳහා ගත් ක්‍රියාමාර්ග විශේෂයෙන්ම අදට ගැළපෙන හැඳුනුම්පතක් අපේ ජනතාවට ලබා දීම සඳහා කටයුතු කිරීම පිළිබඳව ඔබතුමාට අපේ ස්තුතිය පුද කරන්න ඕනේ. ඒ වගේම විශේෂයෙන්ම මේ අමාත්‍යාංශය තුළින් ඒ කරන කාර්යයන් අපේ පළාතට විශේෂ වායඹ සංවර්ධන අමාත්‍යාංශය තුළින් ක්‍රියාත්මක කරන කාර්යයන් වායඹ පළාතට පහුගිය වසර දෙක තුළ විශාල ශක්තියක් ඒ ප්‍රදේශයේ ජනතාවට ලැබුණා. ඔබතුමා ක්‍රියාත්මක කරමු ණය යෝජනා ක්‍රමයක් තවදුරටත් ඉස්සරහට අර යන්න කටයුතු කරනවා නම් අපි ඉතාමත් අගයකට සලකන මොකද සුවයන් රැකියාව සඳහා කාන්තාවන් සඳහා ඔබතුමා ආරම්භ කරපු ණය යෝජනා ක්‍රමය ඉතාමත් සාර්ථක යෝජනා ක්‍රමයක් හැටියට සලකන්න පුළුවන්. ඉතින් ඒ වගේම ක්‍රීඩා අමාත්‍යාංශය ගැන වචනයක් කියන්න ඕනේ. ක්‍රීඩා අමාත්‍යතුමා අපේ ප්‍රදේශයේ ක්‍රීඩාංගන ගණනාවක් වැඩි දියුණු කරන්න අපට සහයෝගය ලබා දීලා තියෙනවා. ඒ පිළිබඳව එතුමාටත් අපේ ස්තුතිය පුද කරමින් විශේෂම අධ්‍යාපන අමාත්‍යතුමා මෙතුමා ගෙනියන මේ වැඩපිළිවෙල තවදුරටත් එතුමාට ඉස්සරහට ගෙනියන්න එතුමාට ශක්තිය ධෛර්යය ලැබෙන්න කියලා ප්‍රාර්ථනා කරමින් ඒ වගේම එතුමා කරන මේ වෙනස්කම් ක්‍රියාත්මක කරමින් අදට ගැලපෙන ලෝකෙට ගැලපෙන තරුණ පරපුරක් අපේ අධ්‍යාපනය තුළින් බිහි කරන්න එතුමා කටයුතු කරන ක්‍රියාමාර්ගය සඳහා අපට දෙන්න පුළුවන් උපරිම සහයෝගය පාර්ලිමේන්තු මන්ත්‍රීවරුන් හැටියට එහෙම නැත්නම් මහජන නියෝජිතයන් හැටියට අපි ලබා දෙනවා කියන එක මතක් කරමින් විශේෂයෙන්ම මට අවස්ථාව ලබා දීම පිළිබඳව මුලසුන ඔබන විශේෂයෙන්ම කාර්ය සභාවේ සභාපතිතුමාට අපේ ස්තුතිය ප්‍රකාශ කරමින් මාගේ වචන ස්වල්පේ අවසන් කරනවා.
බොහොම ස්තුතියි ගරු මන්දුල ගුණවර්ධන මන්තුමා.
ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, අපේ අධ්‍යාපන අමාත්‍යාංශය හා ක්‍රීඩා අමාත්‍යාංශය වැනි අමාත්‍යාංශ පිළිබඳ කාරක සභා විවාදයේදී අපි ඉල්ලා සිටියා ඒකබද්ධ විපක්ෂයේ මන්ත්‍රීවරු 55 දෙනෙක් වෙනුවෙන් සහ හිටපු අධ්‍යාපන අමාත්‍යවරයා වශයෙන් මේ වැය ශීර්ෂයේ අඩුම තරමේ කට් එක මූ කරන්නවත් එක අවස්ථාවක් අපිට ලබා දෙන්න කියලා. ඉතින් මේ අපිට ඡන්දෙ දීපු 47 ලක්ෂයක් ජනතාව වෙනුවෙන් පසුගිය මැතිවරණයේදී ඒකාබද්ධ විපක්ෂයේ විපක්ෂ කණ්ඩායමේ හිටපු අධ්‍යාපන අමාත්‍යවරය වශයෙන් කට් එකවත් මූ කරන්න අවස්ථාවක් නැති තැනක තමයි අපි මේ විවාදයට සහභාගි වෙන්නේ. ඒ ගැන කනගාටු වෙනවා. ඒ වගේම අපේ ගරු අධ්‍යාපන ඇමතිතුමා ඉතා විශාල අමාරු ජාතික රාජකාරියක් තමයි ඉෂ්ට කරන්නේ. ඕනෙම අධ්‍යාපන ඇමතිවරයෙක්ට ඉතා විශාල අභියෝග රාශියකට මුහුණ දෙන්න සිද්ධ වෙනවා. එහිදී මම දකින්නේ එතුමා මේ ගේ රජයේ බලයට පත් වෙන්න කලින් එතුමන්ලා රට පුරාම ප්‍රචාරකවාදී ව්‍යාපාරයක් ගෙනිච්චා. දලදේශීය නිෂ්පාදනයෙන් 6%ක් අධ්‍යාපනය සඳහා වෙන් කරනවා කියන. එය සාමාන්‍ය මහ පොළොවේ යථාර්ථය අනුව අපේ වගේ රටක දලදේශීය නිෂ්පාදනයෙන් 40%ක් විතර ආදායම වැඩි කරන්නේ නැතුව ඒ ප්‍රමාණය කවදාවත් වෙන් කරන්න බැරි ඉලක්කම. ඒ නිසා ඒ යථාර්ථය රටට කියන්න තිබුණා. හැම රජයක්ම ඕනෙම රජයක ඕනෙම අධ්‍යාපන අමාත්‍යවරේ ඒ රටේ දරුවන්ගේ නිදහස් අධ්‍යාපනය වෙනුවෙන් වැය කරන්න පුළුවන් මුදල් ප්‍රමාණය වැඩි කර ගැනීම සඳහා දිගින් දිගටම අරගලය කරනවා. ඒ නිසා හිටපු අධ්‍යාපන අමාත්‍යවරයෙකු ලලිත ඇතුළත්මුදලි ඇමතිතුමා මේ ගරු සභාවේදී ප්‍රකාශ කළා මේ වෙන් කරන ප්‍රතිශතය පිළිබඳ රණ්ඩු වෙන්න එපා පුළුවන් තරම් වැඩි කරගන්න උත්සාහ කරන්න කියලා. නමුත් මේ පසුගිය වර්ෂයේ අයවැය ලේඛනයේදී අධ්‍යාපන අමාත්‍යාංශයේ සම්බන්ධයෙන් හිටපු මුදල් ඇමතිවරයා මේ අධ්‍යාපන අමාත්‍යවරයාට චෝදනාව එල්ල වෙන ලෙස ඉතා විශාල මුදල් ප්‍රමාණයක් වෙන් කරා. ඒ වෙන් කරන අවස්ථාවේදී වෙන් කරපු මුදල අධ්‍යාපනයට ලංකා ඉතිහාසයේ වෙන් කරපු වැඩිම මුදල තමයි. ඒ ගැන කිසි ප්‍රශ්නයක් නැහැ. රුපියල් බිලියන 203ක් වෙන් කළා. හැබැයි භාණ්ඩාගාරයෙන් මෙතුමට මේ මුදල් නිදහස් කළේ බිලියන 65ක් පමණයි. එතකොට නිදහස් නොකළ ප්‍රමාණය බිලියන 138ක්. දැන් ඒ පිළිබඳ අධ්‍යාපන අමාත්‍යාංශය ලියනවා ලිපියක් 2016-12 දෙවනිදා රාජ්‍ය ගිණුම් අධ්‍යක්ෂක ජෙනරාල් මහ භාණ්ඩාගාරයේ කොළඹ එක 2016 වාර්ෂික ඇස්තමේන්තු මගින් 26.24 ඉරක් 1404 වැය ශීර්ෂයේ යටතේ බිලියන 121.3ක් බිලියන මුදල් ප්‍රතිපාදන ලෙස සලසා දී ඇත. මෙම ප්‍රතිපාදන පදනම් කර ගිණුම් කිරීමේ ක්‍රියාවලිය පිළිබඳ පැහැදිලි කිරීම් ලබා දෙන ලෙස කාරුණිකව ඉල්ලා සිටිමි. SPN සමරසිංහ ප්‍රධාන ගණකාධිකාරී අධ්‍යාපන ලේකම් වෙනුවට පිටපත් රාජ්‍ය මුදල් අධ්‍යක්ෂක මහ භාණ්ඩාගාරයේ මෙහෙයුම් අධ්‍යක්ෂක. ඊට පස්සේ භාණ්ඩාගාරයේ ලිපියක් එවනවා. මොකද එවන ලිපිය ලේකම් අධ්‍යාපන අමාත්‍යාංශයේ ලේකම්තුමනි, ඒ අනුව මේ වැය ශීර්ෂයේ 2016 වර්ෂයේ අයවැය ඇස්තමේන්තුව ඇතුළත් කර ඇති ප්‍රතිපාදන නාමිකාගයක් ලෙස දක්වා ඇති නිසා ප්‍රතිපාදන නිදහස් කිරීමක් සිදු නොවන හෙයින් එය වියදමක් ලෙස ගිණුම්ගත කිරීමේ අවශ්‍යතාවයක් නොමැති බව කාරුණිකව දන්වා සිටිමි. මේට විශ්වාසී HP දයානන්ද අතිරේක අධ්‍යක්ෂක ජෙනරාල්, DS රුවන් චන්ද්‍ර අධ්‍යක්ෂක ජෙනරාල් මේ භාණ්ඩාගාරයෙන් අධ්‍යාපන අමාත්‍යාංශයේ තේවන ලිපිය ඉතා පැහැදිලි ලෙස මම මේ සියලුම ලේඛන සභාගත කරනවා. මේ ව්‍යාජ වෙන් කිරීමක් කරලා අධ්‍යාපන අමාත්‍යාංශයට කියලා අධ්‍යාපන අමාත්‍යතුමා හිතනවා ඇත්ත, මට මෙතරම් ලොකු මුදල් ප්‍රමාණයක් දුන්න මට සෑහෙන වැඩ කොටසක් කරන්න පුළුවන් වෙනවා. එතකොට එතුමා සතුටු වෙනවා, පාර්ලිමේන්තුව සතුටු වෙනවා, ජනාධිපතිතුමා සතුටු වෙනවා, අග්‍රාමාත්‍යතුමා සතුටු වෙනවා, වැඩසටහන හදනවා. වැඩසටහන්වල ප්‍රධාන වැඩසටහන තමයි ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන. මේ මම කියවන්නේ ප්‍රගති හා නව සංවර්ධන වැඩසටහන් 2016-17 වාර්තාව. ළඟම පාසල හොඳම පාසල වැඩසටහන යටතේ දිවයිනපුරා සියලුම පාසල්වල භෞතික සම්පත් සංවර්ධන උත්සව විදාල ආයෝජනය සිදු කර ඇත. දිවයිනේ සියලුම පාසල්වල ජලය, විදුලිය, සනීපාරක්ෂක පාසුකම් වැනි මූලික අවශ්‍යතා සම්පූර්ණ කිරීම, පාසල් අතර සම්පත් විෂයේ පවතින විෂමතා අවම කිරීම සහ සියලු පාසල් ආකර්ෂණීය අයුරින් මෙන්ම නවීන අංගෝපාංග ඇතුළත් කර සංවර්ධනය කිරීම යන අරමුණු මුල් කර ගනිමින් අධ්‍යාපන අමාත්‍යාංශය විසින් 2016 වර්ෂය සඳහා මුදල් අමාත්‍යාංශය වෙත ඉදිරිපත් කරන ව්‍යාපෘති යෝජනා ක්‍රියාත්මක කිරීම වෙනුවෙන් බිලියන 64ක මුදලක් රජය විසින් වෙන්කර දෙන ලදී. මේ අධ්‍යාපනය සඳහා ප්‍රාග්ධන ආයෝජනයේ පසුගිය වර්ෂවලට වඩා පසුගුණයකින් ඉහළ නැගීමකි. අයවැය යෝජනාව 306 ගුරු අධ්‍යාපන පාසුකම් වැඩි කිරීම මිලියන 10යි, ග්‍රාමීය ප්‍රදේශවල දුෂ්කර පාසල්ලා ගුරු නිවාස විවේකාගාර 2000යි. දැන් මේ බිලියන 65ක් වැඩි කිරීම පිළිබඳ ළඟම පාසල හොදම පාසල සම්බන්ධයෙන් එතුමා බොහොම අභිමානයෙන් තමයි මේ කරුණ වාර්තා කළේ පාර්ලිමේන්තුවට. නමුත් එතුමාට මුදල් දුන්නේ කීයද භාණ්ඩාගාරේ? බිලියන 6145යි. බිලියන 64950ක් හොඳම පාසල් ළඟම පාසලයට මේ වැඩ ටික කරන්න කියලා වෙන් කරලා භාණ්ඩාගාරයේ දෙනවා 6145. කොහොමද එතුමා මුණ දෙන්නේ? 9.5% ප්‍රගතිය එතන. මුළු අධ්‍යාපන අමාත්‍යාංශයේ ප්‍රගතිය විදියට පෙන්වන්නේ 32%. ඇයි මෙහෙම දෙයක් එතුමාට කරේ? මගේ ප්‍රශ්නේ ඒකයි.
ගරු ඇමතුමා,
ලේකන නිවැරදි නෑ. මං ඒක මගේ එකේදී පෙන්වන්නම් එතුමාට.
දැන් එතරම් ප්‍රශ්නයක් පැන නගිනවා. දැන් මේ ගරු සභාවට ප්‍රශ්නයක් පැන නගිනවා මේ ගරු ඇමතුමාගේ ප්‍රකාශයයි, ඉන්න අධ්‍යාපන ඇමතිතුමාගේ ප්‍රකාශයයි, හිටපු අධ්‍යාපන ඇමතිතුමාගේ ප්‍රකාශයයි සම්බන්ධ. ඒක නිවැරදි වෙන්න එපා. මේ සභාව තුළ අපි මේ එතුමා පිළිබඳ තියෙන අමනාපයකින් එහෙම නැත්නම් වෙන දෝෂාරෝපණයකින් නෙමෙයි මේ ටික ඉදිරිපත් කරන්නේ. මේ පාර්ලිමේන්තුව නොමග යැවීමේ ක්‍රියාවලියක් සිද්ධ වෙලා තිබෙනවා. දැන් මම ඉදිරිපත් කරන වාර්තාව මම ඉදිරිපත් කරන්නේ රජයේ විගණකාධිපති දෙපාර්තමේන්තුව මේ පිළිබඳ විශේෂ විගණන විමර්ශනයක් කරලා විගණකාධිපතිතුමාගේ දෙපාර්තමේන්තුවේ වාර්තාවේ නිශ්චිත වශයෙන් තියෙන ලිපිලේඛනවල ඡායාපිටපත සමග මේ වාර්තාව මම සභාගත කරනවා. ඉතින් එතකොට රජයේ විගණකාධිපතිතුමා වැරදිද, මම වැරදිද, අධ්‍යාපන ඇමතිතුමා වැරදිද කියන එක නෙවෙයි වෙන්න ඕනේ ප්‍රශ්නේ. ඒ මුදල ලබලා දුන්නේ නැහැ. එයින් ඇතිවෙච්ච ප්‍රතිඵලය රාජ්‍ය ගිණුම්කාරක සභාවේ සාමාජිකයෙක් ලෙස මම ගිණුම්කාරක සභාවට ලසන්ත අලගියවන්න සභාපතිවරයා සාක්ෂි දරයි ලිපියක් ඉදිරිපත් කළාම දුන්න මේ විස්තරය අනුව පූර්ණ කාලීන ගුරුපුහුණු වැඩසටහන් සම්පූර්ණ කිරීම මිලියන 1000යි, වියදම් කළේ මිලියන 84යි, ප්‍රගතිය 118යි. ග්‍රාමීය ප්‍රදේශවල ගුරු නිවාස හා ගුරු විවේකාධාර යනාදිය ලබා දීමට මිලියන 2000යි, වියදම් කළේ 27යි, ප්‍රගතිය 101යි. ප්‍රාථමික හා ද්විතීක පාසල්වල සනීපාරක්ෂක සහ ජල පහසුකම් ලබා දීම මිලියන 4000යි, වියදම් කළේ 1717යි, 43%යි. ජාතික පද්ධතිය මගින් සූර්ය බල ශක්තිය මගින් විදුලිය නොමැති පාසල්වලට විදුලිය ලබා දීම මිලියන 2560යි, වියදම් කළේ 128යි. දිවයිනේ ප්‍රාථමික පාසල් 3577ක් වැඩි දියුණු කරන්න මිලියන 10,000යි, වියදම් කළේ 1661යි, 116යි. ප්‍රගතිය ද්විතීක පාසල් 1000ක් සඳහා ක්‍රියාකාරී කාමර, විද්‍යාගාර, බහුමාධ්‍ය කාමර කියවීමේ පාසුකම් ලබා දීම 15,000යි, බිලියන 710යි, වියදම් කළේ 105යි. කිසිදු පාසුකමක් ලබා නොදී නොසලකා හැර තිබුණු පාසල් 1360ක පාසුකම් හා ගුණාත්මක භාවයේ වැඩි දියුණු කිරීමට 30,000යි, වියදම් කළේ 1207යි, ප්‍රගතිය 104යි. දැවිලි ක්ෂේත්‍රයේ පාසල් 25ක ද්විතීක මට්ටමට උසස් කිරීම මිලියන 250යි, 76ක් වියදම් කළා, 130ක් ප්‍රගතිය එහි තියෙනවා. ස්ථාවර විද්‍යාගාර නොමැති පාසල්වල විද්‍යා අධ්‍යාපනය දියුණු කිරීමට 450යි, 58යි, 113යි තියෙන්නේ. පාසල්වල දන්ත වෛද්‍ය පාසුකම් වැඩි කිරීමට 250යි, 51යි, වියදම් කළේ 120යි. ඉතින් මේ තත්ත්වයේ තුල මේ තමුන්නාන්සේව අමාරුවේ දැම්මේ හිටපු මුදල් අමාත්‍යවරයා. මුදල් අධ්‍යාපන ඇමතිවරයාට කරන්න දෙයක් නැහැ. මම ඒක පිළිගන්නවා. මම හිටපු අධ්‍යාපන ඇමතිවරයා. මේ මුදල් අමාත්‍යාංශයෙන් දෙන්නම් කියලා කිව්වහම තමුන්නාසේ නිලධාරීන්ට කියනවා මේ අපි මේ සැලැස්ම කරමු කියලා. කරන්න සල්ලියෙන් නැත්තම් එතුමට කුලිය පිටියෙන් ගෙනහල්ලා හරි වෙනත් තැනකින් ගෙනහල්ලා ඒක කරන්න බෑ. මම ඒක පිළිගන්නවා. මම කියන්නේ මේ වැරද්ද කිරීමෙන් එතුමා මේ තරුණ දේශපාලනඥගේ ජීවිතය තමයි මේ අගාධයට අදින්න හැදලා තිබෙන්නේ. මොකද ඒ ඇයි වෙන් කරලා දුන්නාම දැන් ඔබතුමා නම් ඇමති කෙනෙක් වෙච්ච දවසට සල්ලි මුදල් වෙන් කරලා දුන්නා මෙච්චර ගාණක් ඔබතුමාලා ගිහිල්ලා අභිමාණයෙන් තමයි මේ සල්ලි ටික වෙන් කරගන්න වියදම් කරනවා කියලා කියන්නේ කියනකොට උත්තර මේක ගෙනහල්ලිවිල්ල මෙච්චරයි ප්‍රගතිය 132යි කිව්වා මේක වදින්නේ ඇමෙත්තුමාට නෙමෙයිද කල්පනා කරන්න ඒ නිසා පාර්ලිමේන්තුව වශයෙන් පාර්ලිමේන්තුවක් අපි වගේ කියන්න ඕනේ පාර්ලිමේන්තුවේ පක්ෂ විපක්ෂ සියලුම අය මේ රටට ලබා දී යුතු දේ ලබා ගැනීම සඳහා වෙන අරගලයට අපි එතුමත් සමග ඉන්නවා ඒ සම්පත් ටික ලබා ගන්න ඕනේ ඒ ලබා ගත්තේ නැත්තම් ඊළඟ වර්ෂයට මේකෙන් වෙලා තියෙන්නේ ඈත එපිට පළාත්වල පටන් ගත්ත වැඩ කටයුතු වල රුපියල් කෝටි ගණන් පුවත්පත් වාර්තා තියෙනවා මම ඒ ටික පෙන්වන්න අවශ්‍ය නැහැ මේ කෝටි ගණන් ගෙවන්න තියෙනවා ඒ මම ඒ නිසා කරුණාකරලා ගරු ඇමෙත්තුමාගෙන් ඉල්ලා සිටිනවා ප්‍රථමයෙන් දැනට හිඟව තියෙන ඒ ඈත පිට ගම්මාන පළාත්වල සුළු මධ්‍ය පරිමාණ කොන්ත්‍රාත්කරුවෝ විශාල පිරිසක් ලියුම් සිය ගණනක් එවලා තියෙනවා දැන් මේක පටන් ගත්තා නතර වෙලා තියෙනවා මුදල් නැහැ කියලා. ඒක අධ්‍යාපන අමාත්‍යාංශයේ දෝෂයක් නෙමෙයි මේ වරාය වැලේකෙනින් වෙන් වෙන ප්‍රතිපාදන යටතේ ප්‍රථමයෙන් ඒ සුළු හා මධ්‍ය පරිමාණ කොන්ත්‍රාත්කරුවෝ සඳහා ඉඳිකිරීම් කටයුතු වල නිරත අයගේ මුදල් ගෙවන්න ඒ සඳහා ප්‍රමුඛතාවය ලබා දෙන්න කියන ඉල්ලීම ප්‍රථමයෙන් මම සඳහන් කරනවා. ඊළඟට දෙවනුව මේ අධ්‍යාපන අමාත්‍යාංශ ධූරය අමිතවරයාට තියෙන ප්‍රධානම අභියෝගය තමයි පාසල් අධ්‍යාපනයේ පළවෙනි ශ්‍රේණියේ සිට පුද්ගලීකරණය සඳහා පුද්ගලික පාසල් පවත්වා ගැනීම සඳහා කරන තෙරපුම. ඒ තෙරපුම ඇති වෙන්නේ අපි තමුන්නාසල දන්නවා මේ රටේ ජාතික අධ්‍යාපනයේ පියා ශ්‍රීමත් අනගාරික ධර්මපාලතුමා. එතුමා තමයි බ්‍රිතාන්‍ය අධිරාජ්‍යවාදී යුගයේදී මේ රටේ අතිමහත් බෞතර මිනිස්සුන්ගේ දරුවන්ට අධ්‍යාපනය ලබා ගැනීම සඳහා දැවැන්ත අරගලයක් කළා. අපි කාටත් වඩා තමන්ගේ පුද්ගලික දේපොළ ඉඩකඩම් යානවාන වස්තුව සම්පත් සියල්ල මේ දරුවන්ගේ අධ්‍යාපනය වෙනුවෙන් මහා පරිත්‍යාග කළා තියෙන යුග පුරුෂයා. අනගාරික ධර්මපාලතුමා එතුමා බෞද්ධ අධ්‍යාපන අරමුදල පිහිටලා ඒ යටතේ පාසල් විතරක් 122ක් ලංකාව පුරා හදලා තියෙනවා. නිදහස් අධ්‍යාපනයේ පියා මේ නිදහස් අධ්‍යාපන පනත ගෙනහලා මුදල් ගෙවන්න නැති වෙන්න ඇති කලේ කන්නංගර මැතිතුමා. මධ්‍ය විද්‍යාල 56 හදලා. ඊට පස්සේ සිරිමාවෝ බණ්ඩාරනායක මැතිනිය තමයි ලංකාවේ පුද්ගලික පාසල් සහ රජයේ පාසල් කියලා වර්ග දෙකක් තියෙනකොට පුද්ගලික පාසල් වල ඉතා හොඳ ඉහළ ගුණාත්මක අධ්‍යාපනයක් දෙනකොට රජයේ පාසල් වල සාපේක්ෂව ඊට වඩා අඩු මට්ටමක් තියෙනකොට මේ විෂමතාවය තුළ ආගම් අතර පවා සංසිඳියාවක් නැති වෙන තත්ත්වයේ තියෙන අවස්ථාවේදී ගරු සිරිමාවෝ බණ්ඩාරනායක මැතිනිය විසින් පාසල් රජයට පවරා ගැනීම සඳහා පනතක් ගෙනාවා. විශාල උද්ඝෝෂණ ඇති වුණා. පාසල් බැහුව පල්ලියේ පාසල් මොකද බ්‍රිතාන්‍ය යටත් යුගයේදී මිෂනාරි පාසල් තමයි ලංකාවේ වේගයෙන් ව්‍යාප්ත වුණේ ඒ දෙමව්පිය උද්ඝෝෂණය කළා පාසල් රජයට පවරා ගැනීමට විරුද්ධව ඒ අවස්ථාවේදී උද්ඝෝෂණයේ ප්‍රබලකම මත සිද්ධ වුණා සමහර පාසල් බෞද්ධ පාසල් කිව්වා අපිට මේ පාසල පවත්වාගෙන යන්න බෑ ආනන්දේ එහෙම කිව්වා අර්ජුන රණතුංග ඇමෙත්තුමා ඉගෙනගත්ත පාසලේ අය කිව්වා අපිට මේක පවත්වාගෙන යන්න බෑ නානන්දේ එහෙම කිව්වා විශාකායක එහෙම කිව්වා ඒ පාසල් අත්තරිය බෞද්ධ සංගම් නමුත් පල්ලියේ සමහර පාසල් වල කිව්වා අපි ගුරු වැටුප් ගෙවන්න අපි ඒක කරගන්නම් සෙන් තෝමස් සෙන් ලෝරන්ස් සෙන් පෝල්ස් මේ ලේඩිස් කොලෙජ් මේ වගේ පාසල් ටික ඒ අය තියාගත්තා එතකොට ඊට පස්සේදි පාසල් වර්ග දෙකක් ලංකාවේ ඇති වුණා රජයේ පාසල් සහ ආධාර ලබන පුද්ගලික පාසල් ඒ සඳහා වෙනම පනතක් තියෙනවා. උපකෘත පාඨශාලා පනත. ඒ පනත යටතේ මේ පාසල් පටන් ගැනීමේදී මේ පනතේ තියෙනවා වගන්තියක් පස්වෙනි වගන්තිය. පළවෙනි ශ්‍රේණියේ සිට දරුවෙකුට අධ්‍යාපනය ලබා දීමේ අයිතිය තියෙන්නේ රජයේ පාසල් වල හා උපකෘත පාසල් යටතේ රජයේ ආධාර ලබන පාසල් වල පමණයි. ඒ අනුව දැන් මේ පාසල් වර්ග දෙකක් තියෙනවා. සෙන් තෝමසස් ට්‍රිනිටි කොලෙජ් වගේ ඒවා තියෙනවා රජයේ ආධාර ලබන අතිමහත් බහුතර සාමාන්‍ය පොදු ජනතාවගේ තමුන්නාසලට ඡන්දය දෙන දරුවන්ගේ පාසල් ගොඩක් තියෙනවා. මේ අතර වෙනත් කිසිම අයෙකුට පළවෙනි ශ්‍රේණියේ සිට පාසලක් ආරම්භ කරන්න ලංකාව ඇතුළතදී කිසිම අයිතියක් නැහැ. මං සභාගත කරනවා විදුර විද්‍යාලයේ නමින් මේ කොළඹ පවත්වාගෙන යන විද්‍යාලයේ මහරගම අලුතෙන් පටන් ගන්න විද්‍යාලය පිළිබඳ දාලා තියෙනවා පිටු භාගයක දැන්වීමක්. පළවෙනි ශ්‍රේණියේ සිට විෂය නිර්දේශය මේ අධ්‍යාපන අමාත්‍යාංශය විසින් අනුමත විෂය නිර්දේශය ඉගැන්වීම සඳහා පාසල පටන් ගන්නවා කියන මේක විශාල අර්බුදයක්. මොකද තමුන්නාසල දන්නවා අධ්‍යාපන අමාත්‍යාංශයේ පාලනයෙන් බැහැරව ජාත්‍යන්තර පාසල් තියෙනවා, ඉන්ටර්නැෂනල් ස්කූල්ස්. ඒක වෙළඳ ව්‍යාපාරය, බිස්නස් එකක්. ඒ බිස්නස් එකේ දරුවෝ යවන්නේ දෙමව්පියෝ දන්නවා මේක සමාගම් පනත යටතේ ලියාපදිංචි කරලා තියෙන්නේ. එතකොට ඒක පාලනයක් අධ්‍යාපන අමාත්‍යාංශයේ නැහැ. ඒක ව්‍යාපාරයක්. ලන්ඩන් ඒලවල් ලන්ඩන් ඕලවල් ඕන කෙනෙක් කළාට කමක් නැහැ. ඒක ඒ අය දන්නවා ඒ දරුවට සල්ලි ගෙවලා දිගටම අධ්‍යාපනය ලබනවා කියලා. දේශීය විෂය නිර්දේශය කිසි කෙනෙක් පළවෙනි පන්තියේ සිට උගන්වන්න දෙනවා නම් ඒ නීති විරෝධී. මේ උපකෘත පාඨශාලා පනතේ පොඩි දෙයක් කරන්නත් වෙනස මම කියවන්න කැමතියි. ආධාර නොලබන පාසල් වලට ආධාර දීම සංශෝධනයේ 1961 අංක 60 පාදරන උපකෘත පාඨශාලා සහ අභ්‍යාස විශේෂ විධිවිධාන පනත, 1981 අංක 3 දරන උපකෘත පාඨශාලා සහ අභ්‍යාස විශේෂ විධිවිධාන සංශෝධන පනතේ යනුවෙන් පස්වෙනි වගන්තිය මෙහෙම වෙනස් කරනවා. පළවෙනි ශ්‍රේණිය හෝ දෙවැනි ශ්‍රේණිය උපකෘත පාඨශාලාවන්ට අයත් තිබුණ යම් ආධාර නොලබන පාඨශාලාවක අයිතිකරු විසින් පස්වෙනි වගන්තියේ පළවෙනි උපවගන්තිය යටතේ ඒ පාඨශාලාව ආධාර නොලබන පාඨශාලාවක් ලෙස පරිපාලනය කිරීමට තෝරාගෙන ඇති බවට ලිඛිත දැන්වීමත්, තුන්වෙනි වගන්තිය යටතේ සාදන් ලැබූ පළ කරනු ලැබූ නියමයන්නේ සඳහන් කරන දිනයට පෙර යම් වේලාවකදී අධ්‍යාපන අධ්‍යක්ෂක ජෙනරාල්වරයා වෙත ඉදිරිපත් කරන අවස්ථාවක මේ පනතේ පස්වෙනි වගන්තියේ කුමක් සඳහන් වී ඇතද අධ්‍යාපන අධ්‍යක්ෂක ජෙනරාල්වරයා විසින් ඒ පාඨශාලාව රජයේ අරමුදලෙන් කරනු ලබන ප්‍රධානයක් වශයෙන් මූල්‍යාධාර දෙනු ලැබිය හැකිය. මේ වගන්තිය යටතේ යම් ආධාරයක් අමාත්‍යවරයා විසින් සාදනු ලබන නියෝග මගින් නියම කරනු ලැබිය හැකි. ඒ සියලු පාඨශාලා සම්බන්ධයෙන් අදාළ වන්නා වූ කොන්දේසි වලට යටත් වී යුතුය. මේ
ගරු මන්තුමා තව විනාඩි දෙකක් තිබෙනවා.
මේක මට විනාඩි කීයක් තියෙන්නේ?
23ක් තිබ්බා.
මේක තමයි ප්‍රධාන ප්‍රශ්නේ. ඇති ඇති නෙමෙයි, තමුන්නාන්සලට ඡන්දය දෙන ගංගොල ලක්ෂ ගණන් දරුවෝ ඉන්නවා. ඉතින් සල්ලි තියන අයගේ දරුවන්ට විතරක් මේ අධ්‍යාපන වෙනස කරනවා කියලා මේ මුදල් අමාත්‍යවරයා මේ පාර්ලිමේන්තුවේදී කිව්වා. අපි ඊයේ ජනාධිපතිතුමාට මේ පිළිබඳ දැනුම් දුන්නා. මේක කරන්න ඉඩ දෙන්න එපා. මොකද මේක ශ්‍රී ලංකා නිදහස් පක්ෂයේ නායිකා සිරිමාවෝ බණ්ඩාරනායක මැතිණිය විසින් උද්ඝෝෂණ ව්‍යාපාර යටතේ තමයි මේ පොදුවේ ජනතාවට විෂමතාවය ඇති නොවන ආකාරයට පාසල් පවරගෙන තියෙන්නේ. පළවෙනි ශ්‍රේණියේ ඉඳන් පුද්ගලිකාංශයට අධ්‍යාපනයේ දොර ඇරියොත් එදාට මේ රටේ ඇතිවෙන තත්ත්වයේ පිළිබඳ අපි කාටවත් හිතාගන්න බැ. අවුරුදු 100 ගණනක් තිස්සේ මිනිස්සු අරගලය කරලා දිනාගත්ත නිදහස් අධ්‍යාපනයේ අයිතිය සල්ලි තියන අයට විතරක් දෙනවනම් තමුන්නාන්සලා බලන්න, හෘදේ සාක්ෂියට තට්ටු කළා සන්ඩේ ටයිම්ස් පුවත්පත අරගෙන ඉරිදට අප මේ රටේ දරුවෝ ඔක්කොම අවුරුදු 13ක් දක්වා අධ්‍යාපනය කියලා අනිවාර්ය කරනවා. සල්ලි තියෙන ඕන කෙනෙක් දන්නවා තමන්ගේ හෘදේ සාක්ෂියට තට්ටු කළාම අද දරුවෙක් ඉගෙන ගන්නේ සාමාන්‍ය පෙළට දක්වා පමණයි. අවුරුදු 16දී ඕන කෙනෙකුට පුළුවන් සිංගප්පූරුවේ, ඇමරිකාවේ, එංගලන්තයේ ඕනේ රටක සල්ලි තියෙනවා නම් ගෙනිල්ල විශ්වවිද්‍යාල විද්‍යායතනයකට ඇතුල් කරන්න. එතනදී අවුරුද්දෙන් පස්සේ ඒ දරුවට පුළුවන් අවුරුදු 2ක් 3ක් යනකොට අවුරුදු 21 යන්නේ ඉස්සෙල්ලා ඕනෙම උපාධියක උපාධාරියෙක් වෙන්න. අවුරුදු 24 වෙනකොට පශ්චාත් උපාධි PhD ගන්න දරුවෝ ඉන්නවා. සල්ලි තියෙනවා. සල්ලි නැති දරුවන් මේක බලන්න වෙනම පත්‍ර අතිරේකයක් තියෙනවා සන්ඩේ ටයිම්ස් එකේ. ඒක සන්ඩේ ටයිම්ස් එකේ දෙයියත්ත කණ්ඩිය, ආනමඩු, අම්පාර, අටකඩම්පල්, නොරෙච්චෝල, පොළොන්නරුව, අනුරාධපුරයේ දරුවෝට මේ අවස්ථාව තියෙනවද? නැහැ. ඒක වෙන්නේ ඇති හැකි අයගේ දරුවන්ට විතරක්. තමන්ගේ දරුවා බේරගන්නවා. අපි හැම එක්කෙනෙක්ගේම හෘදේ සාක්ෂියට තට්ටු කළ බැලුවොත් අපේ දරුවා, අපේ ඥාතිහිත මිත්‍රාදීන්ගේ දරුවා අපිට ආධාර කරන අය
මන්තුමා කාලය අවසන්යි.
විසඳනකොට අනිත් අයගේ
කාලය අවසන්යි.
විසඳෙන්නේ නැති වෙනවා. මම මේ ටික සභාගත කරනවා. මේ ඊළඟට මම තමුන්නාසිකින් ඉලා සිටිනවා අයවැය යෝජනාවේ අපි කියලා තිබුණා 2014 මේ ශිෂ්‍යත්වල ප්‍රමාණය 1500ට ශිෂ්‍යාධාරය වැඩි කරන්නට සහ ඒ ශිෂ්‍යත්ව 25000ට වැඩි කරන්නට කියලා ප්‍රමාණය ඔව්
ඩාක් යෝජනා කරලා තිබ්බ සල්ලි තිබුණ නෑ ඒවට
නෑ නෑ
සල්ලි බොහොමයි ඔයගේ දැන් උදාහරණයක් තාක්ෂණික පීඨ
මං
මේවා දෙකයි මේ දෙකයි හදලා තිබ්බ ඉතුරු ඔක්කොම තාක්ෂණික පීඨ ටික අපි හැදුවේ
නෑ සම්පූර්ණ වැරදි මං ඒ ටික සභාගත කරනවා තාක්ෂ මයින්දෝදේ තාක්ෂණික විද්‍යාගාර හැදීම පිළිබඳ ඊළඟට
යන ඔබතුමාලාගේ 15000 25000 කරන්න ගියාට අපිත් බැලුවා ආපු ගමන් කරන්න පුළුවන්ද කියලා සල්ලි කොහෙන්ද සල්ලි තිබුණේ
නැහැ මිලියන 300ක් වෙනම වෙන් කරලා තිබුණේ ඒ වර්ෂේ
තිබුණේ නැහැ සල්ලි තිබුණේ
නැහැ තිබුණා මම ඒ අයවැය වார்த்தාව මම තමුන්නාසිර මම මේක සභාගත කරන්න ඊළඟට මම තමුන්නාසිර
මන්තුමා කාලය අවසන්යි කතාව අවසන් කරන්න
මම ස්තුතිවන්ත වෙනවා අඩු ගන්න ස්තුතිකන් එකවත් අහගෙන ඉන්න විද්‍යාපීඨ
වල දරුවන් අර්ජුන අලුයා
අර්ජුන තනතුම මාසෙකට දෙන්නම් කිව්වා මේ විද්‍යාපීඨ දරුවන්ට 2005
ඉවරයි
ගරු සභාපතිතුමනි ඉතාමත් වැදගත් අමාත්‍යංශ කීපයක් යටතේ අද මේ සාකච්ඡා පවත්වන වෙලේ විශේෂයෙන්ම උඹ දෙනෙක්ගේ අවධානය අධ්‍යාපන අමාත්‍යංශය වෙත යොමු කරලා තියෙන නිසා විශේෂයෙන්ම ක්‍රීඩා අමාත්‍යමත් මෙතන ඉන්න හින්දා ක්‍රීඩා අමාත්‍යංශය ගැන වචන කීපයක් කතා කිරීමට අවස්ථාව ලබා දීම ගැන මම ස්තුතිවන්ත වෙනවා විශේෂයෙන්ම පහුගිය කාලේ තිස්ස බලපුවාම අපි හොඳ වගේම නරක දේවලුත් හුඟක් දොරට සාකච්ඡා කර යුතුයි මම පාසල් ක්‍රිකට් වලින් පටන් ගන්නම් අධ්‍යාපන ඇමතුමා ඉන්න හින්දා මම එතුමාට ස්තුතිවන්ත වෙනවා ඒ වගේම ගරු අගමැතිතුමාට ස්තුතිවන්ත වෙනවා හිට මුදල් ඇමතුමාට ස්තුතිවන්ත වෙනවා පාසල් ක්‍රිකට් පද්ධතිය වෙනුවෙන් රුපියල් මිලියන 100ක් ගිය අයවැය වෙන් කළා දුන්නා මම හිතන කවදාවත් මෙවැනි දැක්මක් තිබුණ කෙනෙක් අපිට හම්බුන්නේ නැහැ විශේෂයෙන්ම අපිට අවශ්‍ය වෙලා තිබෙන්නේ පාසල් ක්‍රිකට් පද්ධතිය හැදුවේ නැත්නම් කවදාවත් ජාත්‍යන්තරය යනකොට මේ වෙයි ජයග්‍රහණය කරන්න අමාරු වෙනවා අර හැමතැනම කියන දෙයක් තමයි මූලික සැලස්මක් නැතුව කවදාවත් දිගට යන්න බැරි වෙන හින්දා. ඉතින් මම විශේෂයෙන්ම අද වෙනකොට මම දන්නවා මුරලිදරන් මහේල ජයවර්ධන සංගක්කාර වැනි ප්‍රවීණ ක්‍රීඩකයන් ජයන්ත සෙනවිරත්න වැනි ප්‍රවීණ ක්‍රීඩකයන් ඔබතුමා සම්බන්ධ කරගෙන අධ්‍යාපන ඇමතුමා ඉතාමත් හොඳ වැඩපිළිවෙලක් කරගෙන යන බව මට පෙනී යනවා. ඉතින් ඒකට මගේ තමුන්නාන්සේට තියෙන සහයෝගය මේ අවස්ථාවේදී මම මතක් කරන ගමන් විශේෂයෙන්ම මේක අනිත් පැත්ත බලපුවාම ක්‍රිකට් පරිපාලනයට ඇයි මේ වගේ ජ්‍යෙෂ්ඨයෝ බැඳෙන්නේ නැත්තේ මොකද ජ්‍යෙෂ්ඨයන්ට බැඳලා එතන ගිහින් කරන්න බෑ කරන්න දෙන්නේ නැහැ ක්‍රිකට් ගැන දන්න අයට එතන කරන්න දෙන්නේ නැහැ කරු අමතුමා ඒක හින්දා තමයි තේරුම් කමිටුවටවත් හරි නම් තියෙන ක්‍රීඩකයෝ ටිකක් අපිට නම් කරගන්න බැරි වෙලා තියෙනවා අද වෙනකොට ක්‍රිකට් ක්‍රීඩාවදී ආ බලපුවාම විශේෂයෙන් මම මෙතෙන්දි කියන්න ඕනේ 2014 වසරේ ඉවර වෙනකොට ජාත්‍යන්තර ටෙස්ට් ශ්‍රේණිගත කිරීමේ 4 වෙනි ස්ථානයේ හිටපු අපි අද වෙනකොට 6 වෙනි ස්ථානය දක්වා පසුබැහැලා තියෙනවා. ඒ වගේම එක් දින 2 වෙනි ස්ථානයේ හිටපු අපි අද වෙනකොට 8 වෙනි ස්ථානය දක්වා පසුබැහැලා තියෙනවා. 5 වෙනි ස්ථානයේ හිට 20යි 20 අද වෙනකොට තවත් පහළට ගිහිල්ලා තියෙනවා. අපි කල්පනා කරන්න ඕනේ ඇයි මේ සිදු වෙන්නේ කියලා. මම හිතන්නේ තමුන්නාංශගේ අවධානය යොමු වෙලා තියෙනවා. පහුගිය අවුරුද්දේ කාලයක් ඇතුළත ක්‍රීඩක 42 මේ ජාතික කණ්ඩායමට එක්කහු කරලා තියෙනවා. ඒකෙන්ම පේනවා මේ ක්‍රිකට් පරිපාලනය සහ තේරුම් කමිටුවේ දැක්මක් නැතුව දුවන ගමනක් කියලා. ඒ වගේම තමයි පහුගිය කාලේ පරාජය වෙච්ච දේවල් ගැන කතා කරනවට වඩා විශේෂයෙන් මම මේ මගේ අවශ්‍ය මේ පත්‍රිකා ටික හැන්සාඩ් ගත කරන්න කියලා ඉල්ලා සිටිනවා. ඒකේ තියෙනවා ඉතාමත් වැදගත් අවශ්‍ය කාරණා ටිකක් ඒක අමතුමාට බාර දෙන්න කියලා ඉල්ලනවා විශේෂයෙන්ම අද යනකොට වෙනකොට තේරුම් කමිටුවේ සභාපතිවරයාත් තරඟ තීරයකට වෙලා බවට පත් වෙලා තියෙනවා ඒකට කියනවා බැඳියාවන් අතර පිළිගැටීමක් කියලා කන්ෆ්ලික්ට් ඔෆ් ඉන්ට්‍රස්ට් කියලා කියන්නේ විශේෂයෙන්ම තේරුම් කමිටුවක ඉන්න කෙනෙක්ට තරඟ තීරකෙක් වෙන්න බෑ ඉතින් මම දන්නේ නැහැ කොහොමද මේ ක්‍රිකට් පරිපාලනේ මේ දේවල් සිදු වෙන්නේ කියලා ඒ වගේම තමයි පහුගිය කාලෙ වෙච්ච ලොකුම විනාශය තමයි මේ නිලධාරීන් ඉන්න ක්‍රීඩා සමාජවලට ක්‍රීඩකයෝ ඉතාමත් ඉක්මනින් බැඳෙනවා මොකද ඒගොල්ලන්ට ලේසි පහරක් හම්බෙනවා ඉතාමත් ඉක්මනින් ජාතික කණ්ඩායමට හම්බෙන්නේ. ඉතින් මේ හරහා තමයි මෙවැනි ක්‍රීඩකයන් විශාල ප්‍රමාණයක් මේ වගේ තත්ත්වයකට පත් වෙලා තියෙන්නේ. ඒ වගේම අපේ කාන්තා ක්‍රිකට් ගැන බැලුවොත් එතනත් විශාල පසුබැසීමක් අපි දැක්කා පසුගිය චැම්පියන්ස් කුසලානේදී අපි ඉතාමත් නරක විදිහට පරාජය වෙච්ච කණ්ඩායම් බවට පත් වුණා. අද වෙනකොට 19න් පහළ ක්‍රිකට් කණ්ඩායම ඇෆ්ගනිස්තානයට පරාජය වෙලා යනවා. ඉතින් මේව ගැන හොයලා බලන්න ඕනේ. ඔබතුමා මා දැක්ක කමිටුවක් පත් කරලා තියෙනවා. මම දන්නේ නැහැ කමිටු වලින් මේ තීරණ ගන්න පුළුවන්ද කියලා. ඒ වගේම තමයි පහුගිය සති කීපයකට ඉස්සෙල්ලා පිටරට සංචාරයක් ගියා 19න් පහළ කණ්ඩායම. අද වෙනකොට ඉදිරියේදී තියෙන ඉන්දියාවේ තියෙන තරගාවලියකට 9 දිනක් වෙනස් කරලා තියෙනවා. ඒ 9 දිනෙකින් වෙනස් කරනකොට ඒ කණ්ඩායමේ නායකයා හරි ක්‍රීඩකෙක් හරි යනවා. කළුතර ක්‍රීඩා සමාජයේ ක්‍රීඩකෙක් තමුන්නාන්සලාට මතක ඇති පහුගිය කාලේ තරඟ පාවා දීමේ ප්‍රශ්නයකට මුහුණ දුන්න කළුතර ක්‍රීඩා සමාජය සහ පානදුර ක්‍රීඩා සමාජය. අද වෙනකොට මේකේ ඉන්න එකම නිලධාරියෙකුටවත් කිසිම දඬුවමක් ලැබෙලා නැහැ. චාමර සිල්වා කියන ක්‍රීඩකයා මමත් ක්‍රීඩා කරන කාලේ ක්‍රීඩා කරා. ඉතාමත් වැදගත් ක්‍රීඩකයෙක් කියලා මට කියන්න පුළුවන් මගේ කාලේ. මේ ක්‍රීඩකයා 3 වෙනි දවසේ තරඟයට ආවේ නැහැ. මොකද මේ නිලධාරීන්ගේ බලපෑමක් කරා මේ තරඟය පාවලා දීලා තරඟය වෙනස් කරන්න. ඉතින් මේ ක්‍රීඩකයා දා තරඟයට ඇවිල්ලා නැතුව හිටියා. පස්සේ මේ ක්‍රීඩකයාව අවුරුදු 2කට තහනම් කරලා තියෙනවා. මම දැක්ක ක්‍රීඩා ඇමතුමා මැදිහත් වෙලා ඒ තහනම ඉවත් කරලා තියෙනවා. නමුත් අද වෙනකොටත් මේ ක්‍රීඩා සමාජයවල මෙව්වට මූලික වෙච්ච පුද්ගලයෝ කිසිම දඬුවමක් ලැබිලා නැහැ. ඒ වගේම තමයි අද රංජන් පරණවිතාන කියන මාධ්‍යවේදියාද තේරුම් කමිටුවද කියනක මම දන්නේ නැහැ. මොකද අද වෙනකොට Tamanට උදව් කරපු හැම දෙනාම මේ වගේ තත්යකට පත් වෙනවා. විශේෂයෙන්ම අපි දැක්ක පහුගිය අවුරුදු 19න් පහළ තරගාවලියේදී මහින්ද හලංගොඩ කල්මනාකාර හැටියට ගිය වෙලෙත් එතුමා කියලා තිබ්බා ෆිසියෝതെරපි කෙනෙක් අවශ්‍යයි කින්දා යා තනතුරෙන් ඉවත් වෙන්නම් ඒ වෙනුවට තවත් කෙනෙක් ෆිසියෝ කෙනෙක් යවන්න කියලා භෞතික චිකිත්සක කෙනෙක්ව. නමුත් උනේ මොකද්ද මේ මාධ්‍ය පරිපාලනය කරන පුද්ගලයා තේරුම් කමිටුවේ කනිෂ්ඨ තේරුම් කමිටුවේ පුද්ගලයාව මේ සංචාරවලට යවනවා. ඉතින් මෙව්වා ගැන මම මේ අමතුමාට බාර දෙනවා එක පත්‍රිකා ටිකක් මේවා හොයලා බලන්න මෙවයි මොනවද සිදු වෙලා තියෙන්නේ කියලා. ඒ වගේම තමයි මේ පරිපාලනය ගැන කියනකොට නුසුසු පුද්ගලය පත් වෙච්ච ක්‍රමවේදයක් තිබුණා. අපි දන්නවා සූදු වලට සම්බන්ධයට එන්න බෑ, පුවත්පත් තියන අයට එන්න බෑ, ක්‍රීඩා භාණ්ඩ ගේන අයට එන්න බෑ. නමුත් මේ සියල්ලම වහලා මේ තනතුරු වලට ඇවිල්ලා තියෙනවා. අද වෙනකොට බැඩ්මින්ටන් වලත් මේ ප්‍රශ්න ඇවිල්ලා තියෙනවා. ඉතින් මේ කාලෙදී විශේෂයෙන්ම මම කියන්න ඕනේ මේ ක්‍රමවේදය අපි වෙනස් කරේ නැත්නම් ඉදිරියේදී අපි විශාල ප්‍රශ්න කොටකට මුහුණ දෙන්න සිද්ධ වෙනවා කියලා. අද වෙනකොට ආසියානු ක්‍රිකට් කවුන්සිලය අපේ රටට ගෙනල්ලා තියෙනවා. ඒකේ හැම වියදමම දරන්නේ ක්‍රිකට් පාලක මණ්ඩලය. මම කැබිනට් අමාත්‍යවරයෙක් හැටියට ගරු ඇමතුමා යොමු කළා තිබ්බා ඒකේ එක එක බදු සහන ලැබලා දෙන්න කියලා. මම ඒ සඳහා මගේත් යෝජනා වුණා. මොකද මම වගකීමකින් කියනවා ඔබතුමාට ඒ ලබා දුන්න පත්‍රිකාව ඔබතුමා නොමගේ අවල තමයි මේ පත්‍රිකාව ලැබලා දුන්නේ. අපි ඒක දැන සාකච්ඡා කරන හින්දා මම ඒක ගැන වැඩි කතා කරන්න යන්නේ නැහැ. ඒ වගේම තමයි අද මේ ක්‍රිකට් පරිපාලනයට හැම දෙනාම සභාපතිතුමනි රටේ දේශපාලන නායකත්වයත් එක්ක සතුටු කරන්න වැරදි තීරණ අරගත්තා. අපි දැක්ක පහුගිය කාලේ හම්බන්තොට ක්‍රීඩාංගණයක් හැදුවා. අද වෙනකොට විශාල මුදලක් වියදම් කළා. අද ඒ ක්‍රීඩාංගණය පාවිච්චි කරන්නේ නැති තත්ත්වයකට පත් වෙලා තියෙනවා. මට දැනට ලැබිලා තියෙන වාර්තා අනුව පොළොන්නරුවේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයක් හදන්න යනවා. මහින්ද රාජපක්ෂ හිටපු ජනාධිපතිතුමාට වෙච්ච ප්‍රශ්නෙම අපේ ජනාධිපතිතුමාටත් දැන් ප්‍රශ්නයක් බාර දෙන්න යනවා. මම ඒ ගැන ජනාධිපතිතුමත් එක්ක සාකච්ඡා කරනවා. එතුමාට අපිට අවශ්‍ය වෙන්නේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණ නෙමෙයි, යාපනයේ ජාත්‍යන්තර ක්‍රීඩාංගණයක් හදන්න යනවා. මේ වෙලාවේ අවශ්‍ය වෙන්නේ අපිට ජාත්‍යන්තර ක්‍රීඩාංගණ මම දන්න හැටියට දැනට තියෙනවා 8ක් 10ක් විතර. නමුත් මේ තරුණ ළමයින්ට ක්‍රීඩා කරන්න, පාසල් ක්‍රීඩකයන්ට ක්‍රීඩා කරන්න ක්‍රීඩාංගණ මේ රටේ ඇතිකරන එක තමයි වැදගත් වෙන්නේ. ඒකට අවශ්‍ය ආම්පන්න ටික ලබලා දෙන්න. මෙන්න මේවා තමයි අපිට ක්‍රීඩාව ඉදිරියට
ගෙනියන්න. දැන් ඇත්තටම තව විනාඩියක් තිබෙනවා.
මම ඉවර කරන්නම්. මේ විශේෂයෙන්ම මෙවැනි දේවල් දැක්මක් එක්ක කරේ නැත්නම් මේ ප්‍රශ්නය ගැන අපිට තවත් විශාල වශයෙන් මූණ දෙන්න සිද්ධ වෙනවා. ඒ වගේම තමයි ජාතික ඔලිම්පික් කමිටුවේ නිලවරණය තිබිලා නැහැ. බැඩ්මින්ටන් ක්‍රීඩාව ජාත්‍යන්තර තහනමකට පත් වෙලා තියෙනවා. ඒ වගේම බැඩ්මින්ටන් ක්‍රීඩාවේ අර්බුදය නිලවරණයේ ඇති වෙච්ච ප්‍රශ්න ගොඩාක් තියෙනවා. මේ සඳහා මම හිතනවා ඇමතුමාගේ මැදිහත් වීමත් එක්ක කරුණාකර මේව ගැන හොයලා බලන්න. විශේෂයෙන්ම මේ පහුගිය කාලේ ක්‍රිකට් ක්‍රීඩාව හරහා විශේෂයෙන් මේ සංවර්ධන කටයුතු කියලා විශාල මුදලක් එක එක්කෙනාගේ සාක්කුවලට ගිහින් තියෙනවා කියලා අපිට දැනගන්න ලැබිලා තියෙනවා. ඒ පත්‍රිකාත් මම එතුමාට යොමු කරන ගමන් මේ ගැන පරීක්ෂණයක් කරන්න කියලා මම එතුමාගෙන් ඉල්ලා සිටිනවා. මොකද අද වෙනකොට තමන්ට උදව් කරපු හැම දෙනාවගෙටම රැකියාවල් වැඩි කරලා මම දැක්කා ක්‍රිකට් පරිපාලනේ ඡන්දෙ දීලා ආපුවාම කිව්වා මම ක්‍රිකට් පරිපාලනේ ඉන්න සෙනඟ අඩු කරනවා කියලා. නමුත් අද වෙනකොට සෙනඟ වැඩි වෙලා තමන්ගේ හිතවතුන් නැතුල්ට ගිහිල්ලා මේ සියල්ලම මෙතනට ඇවිල්ලා තියෙනවා. ඉතින් මේ තත්ත්වය වෙනස් කරන්න පුළුවන් ඇමතුමාට. ඒ වගේම තමයි විශේෂයෙන්ම අපි පහුගිය කාලේ ප්‍රතිඵල ටික අරගෙන බලන්න ඕනේ අද කොහෙද අපි ඉන්නේ කියලා. මම මේ ක්‍රීඩා කණ්ඩායමවත් වෙන කාවත් අපහසුතාවයකට පත් කරනවා නෙමෙයි. මෙව්වට ඉතාමත් ඉක්මනින් තීරණ ගත්තේ නැත්නම් තව අවුරුද්දකින් දෙකකින් ලෝක කුසලාන් තරගාවලියක් එනවා. ඒදී අපිට ඉතාමත් නරක තත්ත්වයකට පත් වෙන්න සිද්ධ වෙනවා. ඉතින් මට කාලය ලබා දෙන්න කාලය කෙටි හින්දා කරු සභාවතුමනි මම ඔබතුමාගෙන් ඉල්ලා සිටිනවා මේ මාළඟ තියෙන මේ පත්‍රිකා ටික සභාගත කරන්න නෙමෙයි හැන්සාඩ් ගත කරන්න කියලා. මොකද මේකේ තියෙනවා ICC එකේ ඇන්ටි කරප්ෂන් යුනිට් එකේ ආපු වාර්තාවකුත් මම ඒකත් ඇමතුමාට ලබල් දෙන්නම්. ඒකේ තියෙන වාර්තාව පහුගිය කාලේ ආපු වාර්තාවක් තියෙනවා. ඒ වගේම බැඩ්මින්ටන් වල තියෙන ප්‍රශ්නයක් ගැන තියෙනවා. විශේෂයෙන්ම මේ ඇන්ටි කරප්ෂන් වාර්තාව ඇමතුමාටත් කොපි එකක් ලැබලා දීලා මේක හැන්සාඩ් ගත කරන්න කියලා මම ඔබතුමාගේ ඉල්ලා සිටමින් මට වැඩි කාලයක් ලබා දීම ගැන ඔබතුමාට බොහොම ස්තුතිවන්ත වෙනවා.